તારીખ 4/3/1999 શ્રી સમયસર ગાથા 31 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 362.
અનાદિ અમર્યાદ રૂપ બંધ પર્યાયના વશે જેમાં સમસ્ત સ્વપરનો વિભાગ અસ્ત થઈ ગયો છે, અર્થાત જીવો આત્માની સાથે એવી એક થઈ રહી છે કે ભેદ દેખાતો નથી, એવા શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્યેન્દ્રિયો તેમનો તો નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત જે અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ તેના અવલંબનના બળ વડે સર્વથા પોતાથી જુદી કરી એ દ્રવ્યેન્દ્રિયનું જીતવું થયું. ત્રણ વાત લીધી છે, દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો, આ ત્રણેયને જીતે તે જીતેન્દ્રિય જીન છે એમ કહ્યું. ગાથાનો વિષય છે કે જે જીવ સ્વરૂપના અવલંબને મોહનો નાશ કરે છે, મોહનો અભાવ કરે છે અથવા મોહનો ઉપશમ કરે છે તે દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ઇન્દ્રિય વિષયો ઉપર વિજય મેળવે છે. આટલો ગાથાનો વિષય છે. હવે દ્રવ્યેન્દ્રિય એટલે શું? દ્રવ એટલે અહીંયા પુદ્ગળ દ્રવ્ય, શરીર પરિણામને પ્રાપ્ત એટલે શરીરના અવયવ રૂપ, આંખ, નાક, કાન, નાભિ, એ બધા દ્રવ્યેન્દ્રિયો છે. પુદ્ગળ દ્રવ્યના ની રચના છે ઇન્દ્રિયો રૂપે, એને દ્રવ ઇન્દ્રિય કહે છે. અનાદિ અમર્યાદ રૂપ બંધ પર્યાયના વશે, અનાદિથી આત્માની બહુ જ નજીક એનું રહેવું થયું છે. બંધ એટલે સંબંધ થયો છે એનો. અનાદિકાળથી વર્તમાન સુધી અનંતકાળ ગયો એ સર્વકાળમાં જીવને શરીરની ઇન્દ્રિયો સાથે સંબંધ રહ્યો છે, નજીકપણો રહ્યો છે બંધના કર્મબંધના કારણે. આઠ કર્મમાં એક નામ કર્મની પ્રકૃતિ છે અને આયુષ્યની પ્રકૃતિ છે. આયુષ્યને લઈને શરીરનો સંયોગ છે અને નામ કર્મની પ્રકૃતિને લઈને એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય એવી શરીરની સ્થિતિ હોય છે. ઘણા પ્રકાર છે એના શરીરના. મનુષ્ય, ભલે મનુષ્ય શરીર હોય, મનુષ્ય નામ કર્મ હોય, પણ ચહેરા બધા એના જુદા જુદા, કોઈનું મોઢું મળતું ન આવે, કેમ કે બધાનું નામ કર્મ જુદું જુદું છે. કોઈ ઊંચા, કોઈ નીચા, કોઈ જાડા પાતળા, કોઈ કાળા ગોરા, કોઈ કાંઈ, કોઈ કાંઈ, કોઈ કાંઈ, એ નામ કર્મને લઈને છે. ઇન્દ્રિયો પણ, અવયવો પણ મળે છે એ અનાદિથી છે. એટલા બધા પ્રકાર છે, એટલા બધા એની સાથેના સંબંધો છે કે અમર્યાદ છે. અને આ ઇન્દ્રિયો શરીર જુદું છે અને મારો આત્મા જુદો છે, એમ જુદાપણાનો ભેદ તફાવત જેમાં દેખાતો નથી, જુદું હોવા છતાં જુદાપણાનો વિભાગ અસ્ત થઈ ગયો છે, નાશ પામી ગયો છે. શરીર તે જ હું, શરીરને કાંઈ થાય તો મને કાંઈ થાય, શરીરનો નાશ થાય તો હું મરી જાઉં, જીવું નહીં, શરીર તંદુરસ્ત રહીએ તો હું તંદુરસ્ત, વજન વધે તો મારું વધુ, ઘટે તો મારું ઘટ્યું.
સંબંધો અમર્યાદ,
અમર્યાદ રૂપ બંધ પર્યાય છે. અનંત કાળમાં એની મર્યાદા જ નથી રહી. કેટલા કાળ સુધી ચાલુ રહ્યો ઇન્દ્રિયોનો સમય? બેહદ એકત્વ કરી નાખ્યો છે શરીર સાથેનો જે સંબંધ છે, એમાં એટલી ગાઢતા કરી છે, અમર્યાદિત જાણે ગાઢતા કરી છે કે બે પણ એમાં દેખાતું નથી. શરીર જુદો ને હું જુદું ને હું આત્મા જુદો એવું એમાં દેખાતું નથી. દ્રઢ ભ્રાંતિ છે, થોડી ઘણી ભ્રાંતિ નથી પણ દ્રઢ ભ્રાંતિ છે. એમ તો વિભાગ બધા મર્યાદિત છે, સંબંધો બધા મર્યાદિત છે, ક્ષણિક છે, પણ અહીંયા ગાઢતા જ બતાવે છે, પ્રગાઢતા. પ્રસાદતાનો ઉદય આવે, ઘણો ઉપદ્રવ થાય ત્યારે જો જીવ પુરુષાર્થ કરતો હોય ભિન્ન થવાનો, ત્યારે એને ખબર પડે કે આ કેટલી બધી ગાઢપણું કર્યું છે, કે મારામાં પુરુષાર્થ હોવા છતાં હું ભિન્ન હોવા છતાં પણ હાલતું નથી. એવી પરિસ્થિતિ ઊભી થાય. બહુ સહન શક્તિ વાળો જીવ હોય તો અસાતાના તીવ્ર ઉદયો એટલા બધા આવે કે બહારની પરિસ્થિતિ બહુ વિચિત્ર થઈ જાય. મુમુક્ષુને તો ઠીક, જ્ઞાનીને પણ, જ્ઞાનીને તો ઠીક, મુનિને પણ એવા અસાતાના ઉદય ભયંકર આવે. માથામાં કોઈ જાણે હજારો વીછી ભરી દીધા હોય અને કરોડતા હોય, ત્યારે બીજા મુનિઓ એને ઉપદેશ આપે, એ વખતે સ્થિતિકરણ કરાવે. શું કરે? સ્થિતિકરણ કરાવે, મુનિ દશામાં સ્થિર રહે એવો એવી ચર્ચા કરે. તમે શરીરથી ભિન્નતા અનુભવ કરો છો, હવે એ ભિન્નતામાં આત્માને પકડો, એવો મજબૂત પકડો, એવો મજબૂત પકડો કે આ વેદના છે એ ઢગલાબંધ નિર્જરાનું કારણ થાય, અતિ નિર્જરાનું કારણ થાય, એવો પુરુષાર્થ કરો. પુરુષાર્થને પ્રેરણા આપે,
ખૂબ જ લાભનું કારણ બની જાય.
હા, બને, પણ પુરુષાર્થમાં હારે નહીં તો, નહીતર 10% બી મુશ્કેલ પડે. એવો રોગ થાય, જળોદર થાય છે પેટની અંદર, એક કોથળી છે એમાં પાણી ભરાઈ જાય. અને એટલી બધી પાણીની તૃષા લાગે, પણ જો પાણી પીએ તો માણસ મરી જાય, ફાટી જાય કોથળી, પાણી ન ખાઈને અને પાણી વિના રહી શકે નહીં. રૂવાડે રૂવાડે થી પાણીનો પુકાર ઉઠે એવી તૃષા લાગે. મને તો બીજી વાર પાણી પીએ નહીં, આહાર કરીને પાણી પીએ પણ એક વાર, નહીં તો દ્રવલિંગ નો રહીએ, ભાવલિંગ તો રહીએ જ નહીં, મને દશા તો રહીએ જ નહીં. અને બીજા મુનિઓ એમ કે આવી તરસ લાગીને તમે પાણી પીધો, એનો સરવાળો કરી તો મોટા સમુદ્ર ભરાયો છે, તો પણ તૃષા મટી નહીં. પાણી પીવાથી કોઈની તૃષા મટતી નથી, પાણી એને પીવું જ પડે. પાછું તમારો આત્મા તો અણહારી છે, આપણો આત્મા તો અનાહારી છે, પાણીનો હિત રચકોન પણ આત્મામાં તો આવવાનો નથી. તમે એવા આત્મ સ્વરૂપમાં લીન થાવ, આહારનો વિકલ્પ છોડી દો.
પરિણામ એ સમયે બહુ જ બગડતા હોય, એ સમયે પરિણામ બહુ બગડતા હોય તો પણ ન કહેવાય.
મુનિ દશામાં એ મર્યાદા નથી, ગૃહસ્થ દશામાં એ મર્યાદા છે, મુનિ દશામાં નથી.
પરિણામ બગડતા હોવા છે
તો પરિણામ બગડે તો દશા ચાલી જાય. પણ મુનિ ને પુરુષાર્થ ઘણો હોય છે, એટલે એ સ્વરૂપ પણ ડૂબકી મારી જાય છે, ક્ષણે ક્ષણે સ્વરૂપમાં લીન થઈ જાય છે, ચૈતન્ય ગોળો છૂટો પડી જાય અને ત્રસા બ્રસાનો વિકલ્પ છૂટી જાય. એ તો પુરુષાર્થ હોય છે. દશા કેળવી ને ગયા છે. એ શરીર પરિણામ રૂપ જે દ્રવ્યેન્દ્રિયો છે તેમને કેવી રીતે એના ઉપર વિજય મેળવ્યો છે કે નિર્મળ ભેદ જ્ઞાનના અભ્યાસ છે, અભ્યાસની કુશળતાથી પ્રવીણતાથી વેદ જ્ઞાન ભિન્ન પડવાનો પુરુષાર્થ છે એમાં ઘણી કુશળતા જેને પ્રાપ્ત કરી છે અને એ કુશળતા દ્વારા જે અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ છે, અંતરંગમાં છે આત્માનું, તે અંદરનું અંગ છે, અંતરંગ છે, પ્રગટ છે તો પણ અતિ સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ છે તો પણ પ્રગટ છે. શું એવું જે પોતાનું ચૈતન્ય સ્વભાવ તેના અવલંબનના બળ વડે, અવલંબનના બળ વડે સર્વથા જુદી કરી છે, આ પ્રયોગ પદ્ધતિ છે. પ્રયોગ પદ્ધતિ એટલે વિચાર પદ્ધતિથી આગળ વધીને પરિણામમાં જે કાર્ય થાય એને પ્રયોગ પદ્ધતિ કહે છે. એટલે જે પ્રગટ ચૈતન્ય સ્વભાવ છે એમાં હું પણાના પુરુષાર્થથી, હું પણાના બળથી એનો આશ્રય અને અવલંબન આવે છે ત્યારે એ દ્રવ્યેન્દ્રિયોથી એટલે શરીરથી આત્મા જુદો પડી જાય છે, અનુભવમાં જુદો પડી જાય છે. આમ ક્ષેત્રમાં નહીં, ક્ષેત્રમાં જુદો પડે તો આયુષ પૂરું થઈ જાય, આયુષ ચાલુ હોય છે પણ અનુભવમાં જુદો પડે છે. જેમ નાળિયેરમાં પાણી સુકાઈ જાય, શ્રીફળ છે ને એમાં પાણી સુકાઈ જાય એટલે અંદર કાતલી વાળો ગોળો જે છે કાતલીથી છૂટો પડીને પાણી હોય ત્યાં સુધીની ચિકાસથી કાતલી સાથે ચોંકેલો રહે ટોપરું. એ જે ટોપરાનો ગોળો છે પાણી સુકાઈ જાય એટલે છૂટો પડી જાય. આખા આખા મળે છે કે નહીં ગોળા, એ પણ અંદર સાવ પાણી સૂકી ગયા પછી એની કાતલીને તોડે એટલે આખે આખો નીકળે, નહીતર તો તોડી ભેગો અંદર ભાંગી જાય. કાતલી મજબૂત છે, અંદર કોણું છે, ઉપર ફટકો મારે ત્યાં નીચે પણ તૂટી જાય, આ નીચે ન તૂટે, કાતલી ભાંગી જાય ને આખે આખો ગોળો નીકળે. એ જેમ અંદર કાતલીમાં ગોળો શ્રીફળમાં ખખડે છૂટો, એમ સ્વરૂપના અવલંબને ચૈતન્ય ગોળો છૂટો શરીરથી છૂટો પડે. રાગની ચિકાસથી અભેદતા સાધે છે કે શરીર તે હું, આ શરીર તે હું, શરીર તે હું, શરીરથી ભિન્નપણાની કલ્પના કરવી મુશ્કેલ પડે એટલી બધી ગાઢતા કરી છે, તો પણ વારંવાર ભેદ જ્ઞાનનો અભ્યાસ એટલે પ્રેક્ટિસ કરવામાં આવી હોય, જુદો અનુભવ કરવાની પ્રેક્ટિસ કરવામાં આવી હોય અને એની અંદર પરિપક્વતા મેચ્યોર પોઝિશન હોય કુશળતા હોય એટલે એક્સપર્ટ થઈ ગયો હોય, પ્રેક્ટિસથી એક્સપર્ટ થઈ ગયો હોય, એ પોતાની અંદર સૂક્ષ્મ પ્રગટ ચૈતન્ય સ્વભાવ છે જેનું અનંતુ ચૈતન્ય સામર્થ્ય છે, એના અવલંબને શરીરથી જુદો, સાવ જુદો શરીરથી અનુભવ કરે, એને દ્રવ્ય ઇન્દ્રિયોને જીતી, આવી દશા પ્રાપ્ત કરી એને દ્રવ્ય ઇન્દ્રિયોને જીતી લીધી. જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્રો, પુરુષાર્થ, અનંત ગુણોથી અવલંબન લે. અનંત ગુણોના સર્વ પર્યાયો સ્વરૂપને વિશે કેન્દ્રિત થાય અનુભવમાં. સર્વ ગુણો એક ગુણ નહીં, ખાલી અજ્ઞાન એક જ નહીં, શ્રદ્ધા એક જ નહીં. અવલંબન લેવાનો મુખ્ય પ્રકાર તો શ્રદ્ધાનો છે, કેમ કે એ પૂરેપૂરું જ અવલંબન લે છે, અધૂરું અવલંબન લેતી નથી શ્રદ્ધા ક્યારે. પણ એ રૂપ તો બધા ગુણોને છે, શ્રદ્ધાનું રૂપ તો બધા ગુણને છે, એટલે બધા ગુણો અવલંબન લે છે અને સ્વાનુભવ કાળે તો લે જ. એવા નિર્વિકલ્પ સ્વાનુભવના કાળમાં, અવલંબનના કાળમાં, શરીરથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપનો અનુભવ એવા પ્રકારે હોય છે કે એ વખતે શરીરની અસાતા બિલકુલ અનુભવ ગોચર થાય જ નહીં, ઉપયોગ ત્યાંથી છૂટો પડી જાય છે. ઉપયોગ ન હોય એટલે અનુભવ ન હોય એમ કે. ત્યાં સુધી કે કોઈ શરીરને કાપે કોઈ શસ્ત્રથી, ખબર જ ન પડે શું થાય, ખબર જ ન પડે. એનો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સમર્થ કોઈ દ્રષ્ટાંત હોય તો તે સાતમી નારકીનો છે. સાતમી નારકીમાં શરીરની પીડા એટલી બધી તીવ્ર હોય છે, પાર વિના નહીં કે કોઈ કહી શકે નહીં. ભોગવે એ જ અનુભવે અને એક સર્વજ્ઞ જાણે, બાકી કોઈ કહી શકે નહીં. છતાં પણ એ વખતે સમ્યક દર્શન અને સ્વાનુભવ પ્રગટે ત્યારે એ પીડાને વેદનાનું ઉલ્લંઘન કરીને ઉપયોગ સ્વરૂપમાં ડૂબે છે, સ્વરૂપનું અવલંબન લે છે, ત્યારે એને સાતમી નારકીની પીડાનો અનુભવ થતો નથી. પીડા તો પીડા છે, જ્યાં છે ત્યાં અસાતા વેદનીની પર્યાયમાં, શરીરની અવસ્થામાં, પણ એને અનુભવ નથી થતો, પોતાને અનુભવ નથી થતો.
સુખરસમાં ઘટાગટી,
અંતર સુખરસ ઘટાગટી, સુખના ઘૂંટડા પીએ છે જેમ કોઈ તરસો માણસને ઠંડુ શીતળ અને મીઠું જળ આપવામાં આવે. આપણે બનાવે છે ને સાકર ને વરિયાળી નાખીને ઉનાળામાં ઠંડુ પાણી પીવડાવે છે કે નહીં? બહુ તરસ લાગી હોય તો કેવું ઘટક ઘટક પીએ. એવી રીતે સાતમી નારકીનો જીવ પણ આનંદના ઘૂંટડા પીએ છે, પીડાને ભૂલી જાય છે. વેદના સંકેત, એને વેદના સંકેત કીધું છે. ત્યાં એટલી બધી વેદના છે, એક એક સેકન્ડ કાઢવી મુશ્કેલ પડે ત્યાં 33 સાગરનો આયુષનો કાળ વિતાવવો પડે. એ વેદનામાં જે માણસ નથી કહેતા, ભાઈ આ તો રાત્રે એટલી પીડા હતી ને કે રાતે જ પૂરી નહોતી થતી. ઘડિયાળમાં જઈએ તો 5-10 મિનિટ કાંટો આવ્યો હોય, ઘડિયાળમાં જઈએ તો 5-10 મિનિટ કાંટો આવ્યો હોય, કલાક પૂરી થાય નહીં, રાત તો પૂરી થાય નહીં, મોટી વરસ જેવડી રાત લાગે. એ તો ઓછી પીડા છે, એક એક સેકન્ડ કાઢવી મુશ્કેલ પડે એવી તીવ્ર વેદના હોય. એનું પણ ઉલ્લંઘન કરી જાય, ત્યાંથી ઉપયોગને છોડાવીને સ્વરૂપમાં લગાવે. કેમ એમ થાય? તમારો પ્રશ્ન એમ છે, થયું શું કરવા? એ વખતે કોઈ જીવ વિચારે ચડે છે પહેલાં કે બસ આવું જીવનું સ્વરૂપ હશે. કાળ પૂરો થતી નથી, દરિયા જેટલો કાળ છે, આ પીડા ભોગવવામાં કેટલો કાળ દરિયા જેવડો લાગે, એને સાગર નામ આપ્યું છે. 33 સાગર, એ કાળનું નામ જ સાગર આપ્યું છે. શું આ પીડા ભોગવવી એ જીવનું સ્વરૂપ હશે? વેદના જે જીવનું સ્વરૂપ હશે, ત્યાંથી કોઈ બીજું સ્વરૂપ હશે? એ વેદનામાંથી છૂટો પડે જ્ઞાન ઉપર આવે છે કે જેમાં વેદના જણાય છે. વેદનાનું જ્ઞાન જેને થાય છે એમાં વેદના નથી. અથવા જ્ઞાનની હયાતી જે છે, જ્ઞાનની સત્તા જ્યાં છે ત્યાં વેદનાની સત્તા નથી, વેદનાની હયાતી નથી. અને જ્યાં વેદનાની હયાતી છે ત્યાં જ્ઞાનની સત્તા નથી, જ્ઞાનની હયાતી નથી. એવું ભેદ જ્ઞાન ઊભું થાય છે ત્યાં. શરત એટલી છે કે એ જીવ સંસ્કાર લઈને ગયો હોય છે,
મુખ્ય કારણ.
નહીં તો ત્યાં તો કોઈ નિમિત્ત છે, દેવગુરુ શાસ્ત્ર છે નહીં, ત્યાં કોઈ નિમિત્ત નથી, સત્પુરુષ નથી, કોઈ સજીવન મૂર્તિ ત્યાં છે નહીં. પણ જીવ જો સંસ્કાર લઈને ગયો હોય તો ત્યાં પણ પામે છે, ત્રણે કાળે ત્યાં પામે છે. સાતમી નારકીમાં ત્રણે કાળે જીવો પામે છે. બહારમાં એક બાજુ દુઃખનો દરિયો છે, અંદરમાં એક બાજુ સુખનો દરિયો છે. સુખના દરિયામાં ઉપયોગ ગુલાટ ખાઈને અંદર જાય છે. એવું એવી શક્તિ છે આત્મામાં, એવી શક્તિ છે. વિજ્ઞાન થયા પછી ને સમ્યક દર્શન થયા પછી, સમ્યક દર્શન વયમાં પછી નિગોદ સુધી જાય, નરક નિગોદ સુધી જાય. અત્યારે નિગોદમાં એવા સાદી મિથ્યા દ્રષ્ટિઓ અનંત છે. કેટલા? જાય પરિણામનો કોઈ ભરોસો, જેમ સંયોગનો ભરોસો ન કરાય, જેમ શરીરનો ભરોસો ન કરાય, એમ પર્યાયનો ભરોસો ન કરાય. નિષિદ્ધ છે. ભરોસો કરવો હોય, વિશ્વાસ કરવો હોય તો ધ્રુવ સ્વરૂપનો જ કરાય, બાકી નહીં.
સંગીત દર્શન મેળવવું તો ધ્રુવ નો તો વિશ્વાસ તો થઈ જ ગયો. પછી
એ સંસ્કાર ના મળે સાતમી નારકીમાં ગયો હોય તો ત્યાં પામે, નિગોદમાં ન પામે, સાતમી નારકીમાં પામે. કેમ કે ત્યાં વિચાર શક્તિ નથી, મન છે. સાતમી નારકી છે એ સંગની પંચેન્દ્રિય જીવ છે, બધા એક થી બધી બધી નારકી. સ્વરૂપની રુચિ છૂટી ગઈ અને પુણ્ય પાપની રુચિ થઈ ગઈ. પેલા પુણ્યની રુચિ થાય છે, પાપની રુચિ તરત નથી થતી. ગમે ત્યારે તરત પાપની રુચિ ન થાય, પેલા પુણ્યની રુચિ થાય છે, પુણ્યના ફળની રુચિ થાય છે. પછી એ પુણ્યનું ફળ આવે ત્યારે પાપનું મંદિર પુણ્ય હોવાથી અને પાપને પણ રુચિ થઈ જાય છે. જેટલું પાપ નુકસાન નું કારણ છે એટલું જ પુણ્ય નુકસાન નું કારણ છે. બે નડે છે. કોઈ માણસને લોઢાની બેડી પહેરાવીને એક માણસને સોનાની બેડી પહેરાવી ગયો. બંધનમાં સોનાની બેડી વાળાને લાભ શું એ મને ગયો. એને બે હાથ બાંધ્યા તે એને શું લાભ થયો ગયો.
અપેક્ષાએ તો પુણ્ય કરવાનું કહેવામાં આવે.
અપેક્ષાએ પુણ્ય કરવાનું પાપથી છૂટવા માટે સહેજે પુણ્યભાવ થાય છે અથવા તો ગુણસ્થાન અનુસાર પુણ્યભાવનો સદભાવ હોય છે એવું જ્ઞાન કરાવે છે. કેમ કે એમાં ઘણા ભૂલનારા પણ એમાંય ભૂલે છે ઘણા, એટલે એમ સમજીને ઉપદેશ નથી કે તું પુણ્ય કર, પુણ્ય રુચિ એમ નથી, ઉપદેશ એવો નથી. ઉપદેશ તો સમ્યક એકાંતે વિતરાગતાનો છે. શેનો છે
ઉપદેશ? જો પુણ્યનો હોય તો મિથ્યા.
હા, તો એ આખો ઉન્માર્ગ થઈ જાય, એ જીનમાર્ગ નથી રહેતો. જેવો પુણ્યનો ઉપદેશ આપે છે તે જીનમતને અનુસરતા નથી, અન્ય મતને અનુસરે છે. આપણે તો વિશેષ ચાલે છે. દ્રવ્યેન્દ્રિયોને જીતવો એટલે શું? દ્રવ્યેન્દ્રિયોને જીતવું એટલે શું? કે શરીરથી ભિન્ન સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપના અવલંબને અંદરમાં શરીરથી ભિન્ન પડી જવું, શરીરનો ઉપયોગ છૂટી જાય, તે દ્રવ્યેન્દ્રિયને જીત્યો. એને જીત મેળવી ખરેખર એમ કહે છે. લોકો સમજે છે આ કેમ શા માટે આવું સ્પષ્ટીકરણ કરે. અમે પ્રતિજ્ઞા લીધી છે, પછખાણ લીધું છે કે મીઠાઈ ન ખાવી, ગળપણ નહીં ખાવાનું, કોઈ પણ જાતની મીઠી ચીજ નહીં ખાવાની, ફ્રૂટ હોય તો નહીં ખાવાનો, મીઠાઈ તો નહીં ખાવાની, ફ્રૂટ હોય તો પણ નહીં, કોઈ ગળી ચીજ ખાવાની જ નહીં. તો અમે રસના ઇન્દ્રિયને જીતી કે ન જીતી?
વિચાર માગી લેવો
છે. જીતી કે ન જીતી? નથી જીતી. નથી ખાતો એ ચોખ્ખું છે ને, ખાતો જ નથી. આપે તો ખાય નહીં, ખવડાવે તો ખાય નહીં, આગ્રહ કરે તો પણ લે નહીં. એમ નહીં ભાઈ આગ્રહ કર્યો તો એટલે મેં લઈ લીધું, એવું એમ એવું છળ ન પકડે નહીં, એટલે નહીં, સખતપણે દ્રઢપણે એમ નહીં. તું સ્વરૂપના અવલંબને, ચૈતન્ય સ્વરૂપના અવલંબને, શરીરથી ભિન્ન પડીને સ્વરૂપનો અનુભવ કર, ત્યારે તે દ્રવ્યેન્દ્રિયને જીતે. ત્યાં સુધી નહીં. રસ્તો ખલાસ થાય તો જ અનુભવ આવે, નહીતર ભિન્ન ક્યાંથી પડે? પડે બધા પાંચે ઇન્દ્રિયથી ભિન્ન પડે. જ્યાં નિર્વિકલ્પ અનુભવ ચૈતન્ય ગોળો છૂટો પડ્યો અનુભવમાં, ત્યાં પાંચે પાંચ ઇન્દ્રિયથી છૂટો પડી ગયો. કોઈ ઇન્દ્રિયનું અવલંબન નથી રહ્યું. બસ
રસ નિરસ હો જાય તત્ક્ષણ. રસ નિરસ હો જાય તત્ક્ષણ.
હા, તત્ક્ષણ હો જાય. તત્ક્ષણ તે જ ક્ષણે રસ થી નિરસ થઈ જાય છે જયારે આત્મ અનુભવ આવે. હવે ભાવેન્દ્રની વાત લઈએ છીએ. ભાવેન્દ્રિય એટલે ઇન્દ્રિયો દ્વારા પ્રવર્તતો આત્માનો ભાવ, તેને ભાવેન્દ્રિય કહે છે. આંખથી જોવું, કાનથી સાંભળવું, જીભથી ચાખવું, એ બધો જે ભાવ છે એને ભાવેન્દ્રિય કહે છે. દ્રવેન્દ્રિયનો સંબંધ કરીને જે ભાવ થાય તે ભાવેન્દ્રિય છે. સારો એવો પુરુષાર્થ હોય છે. નારકીમાંથી કોઈ સીધો દેવ ન થાય, દેવમાંથી કોઈ સીધો નારકી ન થાય. તે રેન્જમાં જાય ને કા મનુષ્યમાં જાય. સમ્યક દ્રષ્ટિ છે એ મનુષ્ય થાય છે, મિથ્યા દ્રષ્ટિ છે એ તિર્યંજ થાય છે. મનુષ્ય તો કોકો થાય નારકીમાંથી, સમ્યક દ્રષ્ટિ હોય કે તિર્યંજમાં જાય છે.
મનુષ્યમાંથી મનુષ્ય થાય,
હા એક મનુષ્યમાંથી મનુષ્ય થાય ખરો. સરળ પરિણામી જીવ હોય તે કેવો, અતિ સરળ પરિણામે જીવ હોય. જેમ કે આ જીવિકાનું માંડ પૂરું થતું હોય તો પણ પ્રમાણિકપણે મળે તો લેવું ને, નહીતર ભલે ભૂખ્યા રહેવું પડે તો ન લેવું. પણ કોઈનો એક પૈસો માયાચારથી લેવો નહીં. એવા સરળ પરિણામી માણસો હોય છે. પછી બીજી રીતે કે પોતાના પૂર્વકર્મના ઉદયે કોઈ ઉપસર્ગ કરે, પીડા કરે, પ્રતિકૂળતાને દુઃખ ઉપજાવે, તો પણ જે સરળતાથી સહન કરી જાય આપણા નસીબ એવા, એટલે એને એવું પૂજે આપણા નસીબ નો વાંક છે. કોઈ નો વાંક શું કાઢીએ, સરળતા રહે, બહુ સરળતા રાખે, સરળતા આવે પછી દેશ ન આવે. સરળતા એટલે કશાય તીવ્ર ન થાય, મનુષ્ય મોટીને મનુષ્ય થાય છે, થઈ શકે. એવા કેસ ઓછા પણ બહુ ઓછા બને, બહુ ઓછું બને. ન થાય એવું ને થાય, મનુષ્ય મોટીને મનુષ્ય ન જ થાય એવો કોઈ સિદ્ધાંત નથી. થાય પણ ખરો, પણ રેર કેસમાં થાય, મોટા ભાગે ત્રી ઇંચમાં જાય. તીરી જતીનું પેટ બહુ મોટું છે, ત્યાં સંખ્યાનો પાર નથી. સૌથી ઓછી સંખ્યા મનુષ્યોને, એથી વધારે સંખ્યા નારકીઓને, એથી વધારે સંખ્યા દેવોને, અને સૌથી વધારે સંખ્યા તીરી છે. 66 લાખ તીરી ઇંચની છે. ઉત્પત્તિ સ્થાનોને યોની કે છે, એ 66 લાખ છે. 84 લાખ છે ને, જે 84 લાખ યોનિમાં ઉત્પન્ન થાય છે એમાં 66 લાખ છે એ 33 ઇંચની છે. 50% થયા, 12 × 7 = 84, 12 × 5 = 60, 60 × 3 = 66. પાંચમો ભાગ થયો ને, 16 × 7 = 15, 15 × 7 = 95, 14 × 5 = 75, 75% જેવું થયું. 75% તો તિર્યંચમાં ઉત્પન્ન થવાના સ્થાનો છે, 25% બાકીની 3 ગતિ છે, દેવ મનુષ્ય ને નારકી છે 75%. ચોરસી 60 થયા ને, પછી 60 હોય તો 60% થયા. મોટા ભાગે જીવ જે સામાન્ય આપણું જે જીવન છે હિન્દુસ્તાનના લોકોનું, તિરંજ ગતિને લાયક મનુષ્યનું જીવન હોય છે. કેમ કે વેપાર ધંધો મોટા ભાગના માયાચારના પરિણામ વિશેષ થાય છે. અહીંયા મનુષ્યને માયાચારીના પરિણામ વિશેષ થાય છે. તિરંજ ગતિમાં માયાની પ્રકૃતિ જોર કરે છે. શું કહે, એની પ્રવૃત્તિ શું છે? ભાવેન્દ્રિયને જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેઓ વિષયોને ખંડ ખંડ ગ્રહણ કરે છે, ખંડ ખંડ એટલે પછી જુદા જુદા વિષયનો વ્યાપાર છે, ક્યારેક આંખથી જોવે છે, ક્યારેક કાનથી સાંભળે છે, તો ક્યારેક ચાખે છે, તો ક્યારેક સૂંઘે છે, એમ જુદો જુદો વિષય પકડે છે. એક ઇન્દ્રિયનો વિષય તે બીજી ઇન્દ્રિયનો વિષય નથી, પોતપોતાનો વિષય છે દરેકને, એટલે એનું નામ ઇન્દ્રિય પાડ્યું. ઇન્દ્ર છે ને એના ઉપર કોઈ રાજા ન હોય, એમ ઇન્દ્રિય ઉપર કોઈ રાજા નથી. ઇન્દ્ર ઉપરથી ઇન્દ્રિય શબ્દ પાડ્યો છે. કેમ કે સુનવામાં એની માસ્ટરી છે, સાંભળવામાં એની માસ્ટરી છે, જોવામાં એની માસ્ટરી છે, એમાં બીજાની મદદની એને જરૂર નથી. જોવે તો જ સાંભળે એવું કંઈ જરૂરી નથી, ન સાંભળતો ન જોઈ શકે એવું કઈ જરૂરી નથી. પોતપોતાના વિષયમાં ઇન્દ્ર છે, વિષય ગ્રહણ કરવામાં સર્વસત્તાધીશ છે, એટલે એને ઇન્દ્રિય એવું નામ આપ્યું છે. જુદા જુદા બધાને જુદો જુદો પ્રકાર છે, જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેવું વિષયોને એક પછી એક ખંડ ખંડ ગ્રહણ કરે છે, એવી ભાવેન્દ્રિયોને કેવી રીતે જુદી જાણી? પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્ય શક્તિ પણા વડે સર્વથા પોતાથી પોતાથી જુદી જાણી, એ ભાવેન્દ્રિયોનું જીતવું થયું. ઇન્દ્રિય ભાવોને કેવી રીતે જીતવું? ઇન્દ્રિય ભાવોને આપણે સાદી ભાષામાં ઈચ્છા કહીએ એટલે સમજાય જશે. મને ખાવાની ઈચ્છા છે, શું મને ટીવી જોવાની ઈચ્છા છે, મને સુગંધી પદાર્થ સૂંઘવાની ઈચ્છા છે, મને સંગીત સાંભળવાની ઈચ્છા છે, આ બધી ઈચ્છાઓ છે તે ભાવેન્દ્રિયો છે. એ ઈચ્છાઓને કેવી રીતે જીતવી એ અહીંયા વાત છે. કેમ કે જીવ ઈચ્છાઓ પાસે હારી જાય છે, ઈચ્છા થાય એની આકુલતાને સહન ન કરી શકે એટલે એને વિષય ગ્રહણ કરવો. ઈચ્છા ચાલુ ને ચાલુ રહી એટલે આકુલતા ચાલુ ને ચાલુ રહી, એ પરિસ્થિતિમાં, એ અસહ્ય પરિસ્થિતિમાં આકુલતામાં આવી જાય છે. એના ઉપર જીત કેવી રીતે મેળવવી એ વાત અહીંયા શ્રી ગુરુ કરે છે. કેવી રીતે જીત મેળવવી? એક જીત
મેળવે તો આકુરતા
હોય હોય ને હોય જ, ઈચ્છા હોય એ ઈચ્છા આકુરતા લઈને જ જન્મે છે. આકુરતા વગર ઈચ્છા હોય, ઈચ્છામાં આકુરતા હોય હોય ને હોય જ. જેને ખબર ન પડતી હોય બીજી વાત છે, આકુરતા પકડાતી ન હોય સમજાતી ન હોય એ બીજી વાત છે, પણ ઈચ્છા થઈ એટલે આકુરતા હોય હોય ને હોય જ. ઈચ્છા છે એ પર પદાર્થ પ્રત્યે જીવના ભાવનું ખેંચાણ છે. શું છે? પર પદાર્થ પ્રત્યે જીવના ભાવનું ખેંચાણ છે. તમે નિરાંતે બેઠા છો એમાં તારો તમારો કોઈ હાથ કે પગને પકડીને ઝાટકો મારે જોઈ
હજી
હે પીડા થાય કે ન થાય? હાથ કે પગને ઝાટકો મારીને ખેંચે જોઈ હે? તમે શાંતિથી નિરાંતે બેઠા છો, સૂતા છો, એમાં શાંત આત્મા છે, ઈચ્છાનો ભાવ એને એક ઝાટકો લાગે છે, એવો ભાવ છે, ખેંચે છે બીજી બાજુ, ઝાટકો મારીને ખેંચે છે, એવી આકુરતા છે. પર પદાર્થને મેળવવાની ઈચ્છા તો આકુરતા છે જ. સુગાનીજી ત્યાં સુધી કહે છે કે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે ભક્તિથી ઉપયોગ જાય ને તોય ભઠ્ઠી જેવી આકુરતા લાગવી છે. કેવી? હળગતી ભઠ્ઠી હોય ને તપેલી, એવી આકુરતા લાગવી જોઈએ. ત્યારે શાંત શાંત સ્વરૂપ પ્રત્યે વળે આકુરતાના અનુભવ વિના ત્યાંથી છૂટવું મુશ્કેલ છે. દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો ભક્તિનો ભાવ તો આકુરતા છે, સ્થૂળ આકુરતા છે. તો પછી પરપદાર્થને લેવા મૂકવાની ઈચ્છા તો અતિ સ્થૂળ આકુરતા છે. પણ જ્યાં નિર્વિકલ્પ સમ્યક દર્શન થાય છે ત્યાં આત્મ સ્વભાવના શ્રુત જ્ઞાનના વિકલ્પો આકુરતા રૂપ છે. 144 ગાથામાં લીધું છે કે નહીં? મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ એની આકુરતાથી જીવ પાછો વળે છે. આકુરતાના દુઃખ સિવાય જીવ પાછો ન વળે, કેમ કે ઈચ્છા છે. મિથ્યાત્વ અવસ્થામાં તો ઈચ્છા અભિપ્રાય સહિત હોવાથી સુખની કલ્પના હોય છે એની અંદર, કે હું ખાઉં તો મને સુખ, હું સુઉં તો મને સુખ, હું સાંભળું તો મને સુખ, મને આ ચીજ મળે તો સુખ, એમ એને સુખની કલ્પના હોય છે. એ પાછો કેવી રીતે વળે? સ્વરૂપમાં અંતર્મુખ થવું કઠણ એટલા માટે છે કે જે જે બાહ્ય પદાર્થોની ઈચ્છા થઈ ને બાહ્ય ભાવ બહાર પરિણામ બહાર જાય છે, ભાવ બહાર જાય છે, એમાં જીવે સુખની કલ્પના કરી છે. એ તો જ્ઞાની કલ્પના કહે છે, એને તો સાચું જ સુખ લાગે છે. આપણે મુમુક્ષ હતા, એને શેરડી બહુ ભાવે. ઉનાળાની અંદર ઊંચી ક્વોલિટીની શેરડી લાવી, એની ગંડેરીના કટકા કરી, ઉપર ગુલાબજળ છાંટી અને ફ્રીઝમાં મૂકી અને ઠંડી કર્યા પછી એને ચાવી ચાવીને એવી મીઠાશથી ખાય ને, એવી મીઠાશથી ખાય ને, એવો રસ આવે એને. એક તો એને કલ્પના શું કે મને આ ચીજ મને બહુ ભાવે છે, ગંડેરી શેરડી ને એમાં ગુલાબજળ છાંટીને ઠંડી બનાવી, પછી ઉનાળાનો દિવસ હોય, શિયાળો હોય તો જુદી વાત છે, બધા ઉનાળો હોય તો એટલી શેરડી ચાલતા ચાલતા મને કે છે ભાઈ તમે સ્વાધ્યાય કરાવો છો ને ક્યાં, ત્યારે તમે કહો છો કે આમાં કઈ સુખ નથી, પણ આ એવું સુખ લાગે છે ને, એવું સુખ લાગે છે ને, અત્યારે એવું સુખ લાગે છે ને. તમે કીધું અમે જે વાત કરી છે ને એ તત્વ દ્રષ્ટિએ વાત કરી છે, એ સુખ ને તોડવાનો કાંટો ઇલેક્ટ્રિકલ બેલેન્સ જોઈએ હીરા બજારમાં હોય એવો, એ શાકભાજી એ તોડવાનો છાબડાનો કાંટલો ન કામ આવે, એ કાંટો ન એમાં કામ આવે. એટલે તમે જે તમને જે સુખ લાગે છે ને એ જ્ઞાનીની દ્રષ્ટિએ તત્વ દ્રષ્ટિએ કલ્પના છે, તમને સાચું લાગે છે એ બરાબર છે, પણ એ બધી શાકભાજી તોડવાની વાત છે તમારે. ચાલો તાંજળિયાની ભાજી 100 ગ્રામ વધારે જાય તો વાંધો નહીં, કાંઈ ભલે છાબડું નમી જતો કેટલો ફેર પડશે, બેચારાનો ફેર પડે, પણ હવે 5 રૂપિયાનો નફો એમાં બેચારાના ઓછા આવે ત્યાં કાચ્યાને વાંધો નહીં, હિસાબ તો એટલો જ હોય છે ને, 5 રૂપિયાનો નફો એમાં બેચારાના ઓછા આવે, ડબલ 3 ગણા ભાવ લેતો હોય તો બેચારાના ઓછા આવે તો વાંધો નહીં, હીરામાં તો હજારોનો ફેર પડે, એક સેન્ટનો ફેર પડે ત્યાં હજારોનો ફેર પડે, શું કરવું. હું ગયા હતા હમણાં જોગાની ત્યાં ગયા હતા ને, 5 કેરેટનો હીરો બતાવ્યો કાનનો, તો શું ભાવ છે, તો કે કેરેટના 2.5 લાખ, 1,75,000 નો ભાવ ખાલી 1 કેરેટ નો, 1 સેન્ટ માં કેટલો બધો ફેર પડે, 1,000 નો ફેર પડે, 75,000 નો ફેર પડે સીધો, 1 સેન્ટ નો વજન માં ફેર પડે તો 75,000 નો ફેર પડે, 1 સેન્ટ એટલે 100મો ભાગ, 1 કેરેટ નો 100મો ભાગ. તત્વ દ્રષ્ટિએ તો બહુ ઝીણો હિસાબ છે, આ બધો સુખ દુઃખનો હિસાબ બહુ ઝીણો છે, અને મૂળમાંથી જેને દુઃખ કાપવું છે એને તો ઝીણો હિસાબ કરવો પડશે, અથવા જેને સુખની અનંતી કમાણી કરવી હશે ને એને આપણો ઝીણો હિસાબ કરવો પડશે. શાકભાજીનો વેપારી કોઈ અબજપતિ ન થાય, હીરાનો વેપારી અબજપતિ થાય, શાકભાજીનો વેપારી આંગળી ફાટીને થાંભલો ન થાય ક્યારે, બહુ તો લખપતિ થાય, પતિ ગયો એમ. આ તો અનંત સુખ પ્રાપ્ત કરવાની વાત છે અને સંસારના તમામ દુઃખો નાશ કરવાની વાત છે. એક સમય માટે કિંચિત માત્ર દુઃખ જેને જોઈતું નથી, અને સર્વકાળને માટે જેને સંપૂર્ણ સુખ જોઈતું હોય, એ વાત એવી વાત એવો વિષય એવી દશા પ્રાપ્ત કરીને જીનેન્દ્રએ કરી છે. એવી વાત કોણે કરી છે કે એવી દશા પ્રાપ્ત કરીને જીનેન્દ્રએ કરી છે, આમાં બહુ ઝીણો હિસાબ આવે છે. શુભ ભાવમાં પણ આકુલતા હોય છે, ઈચ્છા તો સ્થૂળ દુઃખરૂપ છે, પણ ભગવાનની ભક્તિ કરે એમાં જે રાગ થાય એમાં આકુલતા હોય, રાગ માત્રમાં આકુલતા હોય, સ્વરૂપનો વિકલ્પ કરે અને તે પણ આત્મા અનંત સુખ સ્વરૂપ છે એવો સુખ સ્વભાવનો વિકલ્પ કરે, એ વિકલ્પમાં સુખ નથી પણ દુઃખ છે, એ વિકલ્પમાં પણ સુખ નથી પણ દુઃખ છે, એમ વાત છે. અને એવા દુઃખના અનુભવથી પાછો વળે એને નિર્વિકલ્પ અનુભવ થાય છે, એમને મધ્યથી કોઈને નિર્વિકલ્પ અનુભવ થતો નથી. તો અનંતકાળમાં એમ વંચિત ક્યાંથી રહ્યો હોય, સમ્યક દર્શન એટલું બધું સસ્તું હોત તો અનંતકાળમાં પામી ગયો હોત, દીક્ષાઓ લીધી છે, હજારો રાણીઓ છોડીને રાજપાટ છોડીને દીક્ષા લીધી છે, સામાન્ય ગરીબ માણસ લે એની વાત નથી, રાજા થયો હોય પછી દીક્ષા લીધી છે, પણ મોહને કેમ મારવો એ સમજ્યો નથી.
પણ ભાઈ શ્રી નિર્ધાર કરે તો અઘરું પણ નથી.
હા, ચકલું ડેટકું પામે છે, પામે છે તો સમૂહ શરણમાં ચકલાને ડેટકા પામે છે, સાતમી નારકીનો નારકી પામે છે, અને વૈભવશાળી મોટો દેવ પણ પામે છે, રાજા પણ પામે છે અને રંક પણ પામે છે, તો બુદ્ધિવાળો વિદ્વાન પણ પામે અને ઓછામાં ઓછી બુદ્ધિવાળો સામાન્ય ગામડીઓ નો અણભણ પણ પામે. જરૂર નથી કે આને અક્ષર જ્ઞાનનો ભણતર હોવો જોઈએ, એવી કોઈ જરૂર નથી. કોઈ પક્ષપાત નથી, બધા આત્માઓ સરખા છે, કોઈ પણ પામી શકે છે, બધા આત્માનો અધિકાર છે, પૂરેપૂરો અધૂરો નહીં, પૂરો હક છે અને પૂરો અધિકાર છે બધાને પામવાનો.
જીવ છે એ જીવ છે,
જીવ છે ને એને મારે દુઃખ ને આકુલતા જોતી નથી, એવી જેની સુખ પ્રાપ્તિની ભાવના છે, અને તેથી જે પોતાના પરિણામમાં ચાલતા સુખ દુઃખને અનુભવથી સમજવા માટે તૈયાર છે, સાંભળીને સમજવા માટે નહીં, વાંચીને સમજવા માટે નહીં, વિચારીને સમજવા માટે નહીં, અનુભવથી સમજવા તૈયાર છે. કેમ કે સુખ દુઃખ અનુભવમાં આવે છે, વિચારનો વિષય નથી. મને સુખનો વિચાર આવ્યો માટે હું સુખી છું એમ કોઈ નહીં કે, દુઃખના વિચારથી દુઃખી થવાનો સવાલ નથી, દુઃખ સુખ અનુભવનો વિષય. એટલે જ્ઞાનીની શ્રી ગુરુની આજ્ઞા છે કે તમે તમારા અનુભવને સમજો, શેને સમજો, અનુભવને સમજો, અનુભવને સમજવાનું અનુભવ જ્ઞાન જોઈએ તમને. વિચાર જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન નહીં હોય તો ચાલશે, પણ અનુભવ જ્ઞાન વિના નહીં ચાલે, અનુભવ જ્ઞાન જોઈએ. જ્ઞાનીનો માર્ગ અનુભવ પદ્ધતિનો છે.
બાહ્યમાં પણ અનુભવ ઘણા કરી શકે છે,
કરે છે. આત્મા પોતે અનુભૂતિ સ્વરૂપ છે. કેવો છે? આત્મા પોતે જ અનુભૂતિ સ્વરૂપ છે. એકાંત શુદ્ધ અનુભૂતિ સ્વરૂપ પ્રત્યક્ષ જ પોતે છે. આ ભાવનામાં આવ્યું કે ન આવ્યું? એકાંત શુદ્ધ, કેમ કે અનુભૂતિમાં અશુદ્ધતા થતી નથી, વેદનમાં અશુદ્ધતા નથી, કોઈનો પ્રવેશ નથી. અભ્યાસ થાય જુદી વાત છે, પણ પ્રવેશ ન થઈ શકે,
દૂર જવું પડે એમ નથી.
અહીંયા અંદર જ છે અનુભૂતિ સ્વરૂપ, એ જ્ઞાનની જ્યોતિ છે. અનુભૂતિ છે એ જ્ઞાનની જ્યોતિ છે, અને એ જ્ઞાનની જ્યોતિથી હંમેશા આત્મા જગમગતો દીવડો છે. જાગતો જીવ ઉભો છે, જાય ક્યાં એમ કે છે બેનશ્રીનું વચનામૃત છે. જાગતો જીવ ઉભો છે, એ જાય ક્યાં? તું ક્યાંય ગયો નથી. અંદરમાં જળહળતી જ્યોત ચૈતન્ય ચાલુ જ છે. તને તું બહારના આકર્ષણથી નવરો થા, ઉદાસ થા. નવરો થા એટલે ઉદાસ થા, પહેલેથી ઉદાસીનતાનો ક્રમ લીધો છે. અહીંયા એમ કેવું છે, તીવ્ર રાગ છે, ઈચ્છા છે, તીવ્ર મંદપણો છે. રાગ ઈચ્છા છે, તીવ્ર રાગ છે. મંદ રાગ હોય તો એમ લાગે મને કાંઈ ઈચ્છા નથી, એમ લાગે મને અત્યારે કાંઈ ઈચ્છા નથી, પણ એ મંદ રાગ છે. તીવ્ર થાય એટલે ઈચ્છા થાય, અથવા ઈચ્છા છે એ અશુભ રાગ છે. ઈચ્છા છે એમાં તીવ્ર કષાય હોવાથી અશુભ રાગ છે, ત્યારે મંદ રાગમાં શુભ ભાવ પણ હોય છે. એવી રીતે એના ઉપર રસ ઉપર આધારિત છે. લાંબો સમય ટૂંકો સમય તો રસ જેમાં હોય ને ભાવેન્દ્રિયોને કેવી રીતે જીતવી, કે ચૈતન્ય શક્તિનું પ્રતીતિપણું, શું પ્રતીતિમાં આવતું અખંડ એક ચૈતન્ય શક્તિપણું, શું મારું જે ચૈતન્યનું સામર્થ્ય છે તે એક રૂપ છે, સર્વકાળે એક સરખું છે અને અખંડ છે, ક્યારેય ખંડિત થતું નથી, એવું અનંતું મારું જે ચૈતન્ય સામર્થ્ય છે એની પ્રતીતિ દ્વારા ભાવેન્દ્રિય જુદું થાય છે. પ્રતીતિ એટલે સમ્યક દર્શન, પ્રતીતિને સ્વરૂપની પ્રતીતિને સમ્યક દર્શન કહે છે. આવો જ શું વિધિ અનુભવ કરવો તે અનુભવપૂર્વક પ્રતીત આવે, અનુભવમાં જ પ્રતીત આવે, અનુભવ લક્ષ પ્રતીત, અનુભવમાં લક્ષ થાય ને પ્રતીત આવે, જેવો અનુભવમાં આવે છે એવો જ છું એવો ભાવ તે પ્રતીતિ ભાવ છે. એવું પ્રતીતિનું બળ ઉત્પન્ન થાય છે જ્ઞાન સાથે અનુભવ સાથે, ત્યારે ભાવેન્દ્રિયને પણ જુદી કરે છે, એટલે કે ભાવેન્દ્રિયના વિકલ્પો ઉત્પન્ન થતા નથી અથવા મટી જાય છે, અથવા ગમે ત્યારે ગમે તેવા વિકલ્પો થાય એવી દશા રહેતી નથી. નિર્વિકલ્પ સ્વાનુભવ લે, આનંદ નો અનુભવ લે, નિરાકુરતાની શાંતિ લે અને સ્વસંવેદન લે, એને ભાવેન્દ્રી ને જીત્યો સર્વથા જુદી કરી, સર્વથા પોતાથી જુદી જાણી કે આ વિભાવ વિકલ્પ છે એ મારું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ જ્ઞાન આનંદ એ મારું સ્વરૂપ છે, આ કોઈ મારું સ્વરૂપ નથી, એવી રીતે ભાવેન્દ્રિયને જુદી કરે છે. હવે ઇન્દ્રિયના વિષયોને કેવી રીતે જીતે છે એ છેલ્લું પદ છે, હવેની ટીકામાં લેશે વિસ્તાર છે એનો.